આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. આવતીકાલે ભુજથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી ટાટાનગર પટણા સહિતની 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી. ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા કરાવ્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહવાન કર્યું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. ભારતીય બેડમિન્ટન ખેલાડી અનમોલ ખરબે બેલ્જિયન ઇન્ટરનેશનલની ફાઇનલમાં વિજય મેળવીને સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદી આવતીકાલે સવારે 10:15 વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. આ સમિટમાં ભાજપ અને એનડીએ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રી મોદી આવતીકાલે 1:45 વાગે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે. પ્રધાનમંત્રી 3:30 વાગે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને 17 સવારે ઓડિશા જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4:00 અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે. શ્રી મોદી સામખયાલી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનના 4 માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી ટાટાનગર પટના સહિતની 6 વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વંદે ભારત ટ્રેન સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે આધુનિક વિકાસ અને સુવિધાઓ માત્ર કેટલાક શહેરો પૂરતા સીમિત હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર એ દેશની માનસિકતાએ અને પ્રાથમિકતાઓને બદલી છે. વધુમાં તેમણે કહ્યું કે હવે દેશની પ્રાથમિકતા ગરીબ આદિવાસી સમુદાય દલિત વંચિત અને સમાજનો પછાત વર્ગ ઉપરાંત મહિલાઓ યુવાનો અને ખેડૂતો છે. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતા ડિજીટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરાયા. આ ઉપરાંત 32,000 મકાનોના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષમાં 2 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજના સંબંધિત ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ વધશે અને રોજગારીની તકો પણ વધશે. ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના હેઠળ હજારો લોકોને કાયમી મકાનો આપવામાં આવ્યા છે. ઘરની સાથે તેમને શૌચાલય પાણી વીજળી અને ગેસ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે ડિજીટલ ટાવર જેવો આધાર આવી તકોનું પ્રવેશ દ્વાર છે. ઉપરાષ્ટ્રપતિ નાગપુરમાં રામદેવ બાબા યુનિવર્સિટીમાં ડિજીટલ ટાવરનું ઉદઘાટન કર્યા બાદ એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. 12 માળના ડિજીટલ ટાવરમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગની જરૂરિયાતોને પહોંચી વળવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડિજીટલ વર્ગખંડો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને બ્લોકચેઇન જેવી અદ્યતન ટેકનોલોજી સમજાવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ તકનીકો તકો પૂરી પાડવાની સાથે સાથે પડકારરૂપ પણ છે. વિદ્યાર્થીઓએ આ પડકારોને તકોમાં રૂપાંતરિત કરવાની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈમાં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની, સમજવાની અને તેનું સન્માન કરવાની જરૂર છે. તેમણે અપીલ કરી હતી કે રાજ્યની તમામ સંસ્થાઓએ લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરવા અને તેને ખીલવવા સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારા ટ્વીટર હેન્ડલ AIR News_ABAD ફોલો કરી શકો છો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ આગામી બે દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજીને આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે. કેજરીવાલે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાની માંગણી કરી છે. દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો પોતાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં. દરમિયાન દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કેજરીવાલને પૂછ્યું છે કે તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે બે દિવસની જરૂર કેમ છે. શ્રી સચદેવાએ આરોપ લગાવ્યો કે કેજરીવાલના પ્રામાણિકતાના દાવા પોકળ છે. તેમણે સવાલ કર્યો હતો કે જો અરવિંદ કેજરીવાલ લીકર પોલીસી કૌભાંડમાં સામેલ નથી તો દિલ્હી એક્સાઇઝ પોલીસી કેમ પાછી ખેંચી લેવામાં આવી. ભારતે કંબોડિયા અને વિયેટનામને ભીષણ પૂરને પગલે માનવતાવાદી સહાય મોકલી છે. ભારતીય વાયુસેનાએ તેના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટને માનવતાવાદી સહાય, આપત્તિ રાહત અને અન્ય કામગીરી પૂરી પાડવા માટે તૈનાત કર્યા છે. પાણી શુદ્ધિકરણની વસ્તુઓ, પાણીના કન્ટેનર, ધાબળા, રસોડાના વાસણો, સૌર ફાનસ સહિતની 35 ટન સહાય વિયેતનામ મોકલવામાં આવી છે. દરમિયાન પાણી શુદ્ધિકરણની વસ્તુઓ, સ્વચ્છતા પુરવઠો, મચ્છરદાની, ધાબળા અને સ્લીપિંગ બેગ સહિતની 10 ટન સહાય કંબોડિયા મોકલવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં આ મંગળવારે પણ કોલકાતા આરજીકર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે. ગયા મહિને અદાલતે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની કેસની સુઓ મોટો ધ્યાને લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચૂડની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશની ખંડપીઠ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIના નવીનતમ સ્ટેટસ રિપોર્ટ પર વિચાર કરશે. અદાલતે આ ઘટનાને ભયાનક ગણાવી હતી. આ કારણે દેશભરમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો હતો. અદાલતે દેશભરમાં તબીબી કર્મચારીઓની સુરક્ષા માટે પગલાં સૂચવવા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો હતો. CBIએ આ કેસમાં ગઈકાલે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી. તેમને 3 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બંનેને આજે સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની સામે પુરાવા સાથે ચેડા કરવાના અને FIR નોંધવામાં વિલંબ કરવાના આરોપો છે. ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર અનુમોલ ખરબે લુવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો છે. 17 વર્ષીય અનમોલે ડેનમાર્કની અમેલી સ્કૂલ્સને 24-22, 12-21, 21-10 હરાવી હતી. કેરળ સહિત દેશભરમાં લણણીના તહેવાર ઓણમની ઉજવણી થઈ રહી છે, ત્યારે શ્રીલંકામાં પણ ભારતીય મૂળના લોકો આજે ઓણમની ઉજવણી કરી રહ્યા છે. લણણીનો આ તહેવાર છે જે સમૃદ્ધિ, બિનસાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિક સંવાદિતાનું પ્રતિક છે. આ પ્રસંગે મલયાલી લોકો પરંપરાગત પોક્કલમ અને ઓણમ નિમિત્તે ખાસ વાનગીઓ તૈયાર કરે છે અને પરંપરાગત વસ્ત્રો પહેરે છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક નિવેદનમાં પોલીસે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ છુપાયો હોવાનું ચોક્કસ માહિતીને આધારે બાની વિસ્તારમાં પોલીસ અને સલામતી દળોની સંયુક્ત ટુકડીએ વિશેષ અભિયાન હાથ ધર્યું છે. હૈતીમાં ઓઇલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે. આવતીકાલે ભુજથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી ટાટાનગર પટણા સહિતની 6 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી ઝારખંડમાં PM ગ્રામીણ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં જમા કરાવ્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહવાન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
આભાર.